वीर संवाद 2487 अषाढ़ सो पूनम गुरुवार तारीख 27/7/1947 ने परम पूज्य सदगुरुदेव श्री कांजी स्वामी ने श्री समय सार शास्त्र ने गाथा 11 सुवर्णपुरी मा प्रवचन।
नमो नोये सौरियंतानम नमो नोये सौदानम नमो नोये सौरियान नमो नोये सौजायानम नमो नुवि सौ त्रिकालवर्ती श्रावणम ओंकारमिंदु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवानयो मंगलं भूतमुनि मंगलं कुन्कुन्दारी उजेन्द्रमुनि सुमंगलं नमः समर्पयामि। स्वानुभूत्या च कास्ते स्वाहाय भवाय सर्वानां त्रिकाल निरुद्धनिदाता।
समयसार ने 11 गाथा चाले छे। मुद्दा ની વાત છે, મૂળ રકમ ની। શિષ્ય પૂછું હતું, આપે એક વાર એમ કહ્યું કે આત્મા ને જ્ઞાન દર્શન ચારિત્ર થી સમજાવાય છે, આ આત્મા વસ્તુ છે, એ જ્ઞાન દર્શન ચારિત્ર ને પ્રાપ્ત થાય છે એવી રીતે ભેદ થી સમજાવાય છે, તો એ વ્યવહાર એટલે ભેદ પાડવો એવો વ્યવહાર સ્થાપન કરવા યોગ છે એમ આપે સિદ્ધિ ને, છતાં પાછો અંગીકાર ન કરવો એમ પણ એમાં કહ્યું હતું। વળી પાછું 10મી ગાથામાં કહ્યું કે વ્યવહાર એ પરમાર્થ નો પ્રતિપાદક છે, જ્ઞાન થી આત્મા બીજી વાત પછી બધી। એકલો ચૈતન્ય ભાવ એ જ્ઞાન જ્ઞાન એનો ગુણ છે, એ આત્મા એમ જ્ઞાન ગુણ દ્વારા ગુણીને ભેદ થી ઓળખાવે છે, તેથી તે પરમાર્થ નો કહેનાર વ્યવહાર છે એમ આપે કહ્યું હતું। તો પરમાર્થ નો કહેનાર હોય તો કેમ એને અંગીકાર ન કરવો, કેમ એનો આશ્રય ન કરવો, કેમ એનો આદર ન કરવો એમ શિષ્ય નો પ્રશ્ન હતો। બરાબર છે, સમજાય છે, એનો ઉત્તર આપ્યો ભાઈ, વ્યવહાર એટલે જે ભેદ પાડીને કેવું કે રાગ આદિ કથનો એ બધા કાયમ ની ચીજ નથી, એક ત્રિકાળ એક રૂપ દ્રવ સ્વભાવમાં એ અભેદમાં એ દેખાતી નથી, માટે અભેદ ને સિદ્ધ કરવા એ વ્યવહાર ને અસત્યાર્થ ને એ જૂઠું કહેનાર છે એમ કહેવામાં આવ્યું છે। વ્યવહાર જૂઠું કથન કરે, વ્યવહાર અસત્ય પદાર્થ ને પ્રસિદ્ધ કરે છે, અને આત્મા તરફ નું શુદ્ધ જ્ઞાન હોળેલું એ શુદ્ધ નહી શાસ્ત્ર અનુસારે એના જ્ઞાન માં આવ્યું કે આ જ્ઞાન આ ચીજ આખી પૂરણ છે એમ પહેલા વિકલ્પ માં ખ્યાલ માં આવ્યું હતું। એને જ્ઞાન દ્વારા શુદ્ધ નહી દ્વારા શુદ્ધ જ્ઞાન ના પ્રમાણ ના એક નય ના અંશ દ્વારા આ ચૈતન્ય મૂર્તિ એક સહજ એક જ્ઞાય ભાવપણા ને લીધે સહજ એક જ્ઞાયક સ્વભાવપણા ને કારણે તેને તેમાં એક જ્ઞાયક સ્વભાવપણું પ્રકાશમાન અનુભવાય છે, માટે તે શુદ્ધ નયજ એક આદરણીય છે। સમજાણું કઈ નહી, વાત ભગવાન આત્મા એક સમય નો આત્મા એને પાણી ને કાદવ નું એક પણ જોતા એ મલિન અનુભવાય છે, પણ મલિનતા અને નિર્મળ ભાવ એવું જળ બે નો વિભેદ કરનાર તે નિર્મળ અનુભવે છે. એમ ભગવાન આત્મા કર્મ ના નિમિત્ત ના સંબંધ માં ઉત્પન્ન થયેલો અનેક વિકાર રૂપ ભાવ તેને અનુભવતા એ આત્મા મલિન છે એમ અનુભવાય છે. એ તો અનાદિ ની દશા ને અનાદિ નું અવલંબન છે, એ કઈ મૂળ ચીજ
નથી.
પણ ધર્મી જીવ એ વિકાર અને જ્ઞાયક ભાવ એવો આત્મા, વિકાર અને જ્ઞાયક ભાવ એવો આત્મા કે જેનો આત્માનો સહજ એક જ્ઞાયક સ્વભાવ તેનો છે, એથી તેના એક જ્ઞાયક ભાવ પણ પ્રકાશમાન થાય છે. એવી દ્રષ્ટિને અંતરમાં મૂકતા એ નિર્મળ છે, જ્ઞાયક છે એમ સંન્યક જ્ઞાનમાં, સંન્યક દર્શનમાં, એ ચારિત્રના અંશમાં, એ પ્રભુતાની શક્તિના પ્રગટપણાના સામર્થમાં, પરમેશ્વર શક્તિ જે અંદર છે, ન્યાય ભાવરૂપ નિરૂપાધી ટીકાઉ સ્વભાવ એના તરફ જળતા એકમાં આવતા, એકરૂપ સ્વભાવમાં આવતા એ જ્ઞાયકપણે પ્રકાશમાન છે એમ ન્યાયકપણું તો ત્રિકાળ છે. પણ શ્રદ્ધા જ્ઞાન સ્થિરતા આનંદ વિય પ્રભુતાના અંશનું પ્રગટપણું વગેરે અનંત શક્તિઓમાંથી કેટલીક જે મલિન હતી પર્યાયમાં એની મલિનતા રહીત નિર્મળ પર્યાયનું અંતરમાં ભવન થતા એ જ્ઞાયકપણે અનુભવાય છે. માટે તેને ભૂતાર્થ કહેવામાં આવે. સમજાણું કાય એવો અનુભવ એ ત્યાં કેવું છે. પોતાના પુરુષાકાર દ્વારા ભગવાન આવિર્ભાવ ભૂત કરવામાં આવતો, ભગવાન એટલે મહિમાવંત જેનો સ્વભાવ, આત્માનો મહિમાવંત જે સ્વાભાવિક એક જ્ઞાય સ્વભાવપણાને કારણે તેને જેમાં એક જ્ઞાય ભાવ પ્રકાશમાન છે, જેમાં એક જ્ઞાય ભાવ ચૈતન એક રૂપ છે, એવો પર્યાયમાં અવસ્થામાં શ્રદ્ધા જ્ઞાનમાં વેદનમાં એક વસ્તુ એક રૂપ જ્ઞાન પુંજ છે એવો અનુભવે. પદાર્થ ન્યાયક ભાવ સ્વભાવ રૂપ મલિન ભાવ એક અને એક ત્રિકાળ ન્યાયક સહજ ભાવ એક, એ બે ની વહેંચણી કરતા નો અર્થ જ્ઞાયક ભાવ પ્રકાશમાન તરફ અંતરમાં એકમાં એકાગ્ર થતા એ જ્ઞાયક આ શુદ્ધ જ્ઞાન પુંજ ચૈતન છે એમ પર્યાયમાં શુદ્ધપણે, આખો શુદ્ધ છે એમ પર્યાયમાં શુદ્ધપણે અનુભવાય છે. સમજાણું કાંઈ આ સંન્યક દર્શન ઘણું બહુ પડે આમાં લગ્ન ખર્ચે શરીરની કોઈ તૈયારી કે આ પ્રાપ્ત થયું છે પરિણામના પ્રગટ કરે ખણા એ કઈ ન્યાયક સહજ એકરૂપ સ્વભાવ એ કઈ પ્રગટ થયો છે. આવિર્ભાવ પ્રગટ થવું, પ્રગટ થવું એટલે વસ્તુ તો વસ્તુ જ છે, પ્રગટ જ છે, પણ વિકારના પ્રગટ પણ આવ્યું હતું ને વિશ્વરૂપ જેમાં પ્રગટ છે આત્મામાં પુણ્યને પાપ દયા દાન વ્રત તપ જપના વિકલ્પો એ પ્રગટ છે, એની પર્યાયના વર્તમાન અવસ્થામાં પ્રગટ છે, એને અનુભવે છે તે સંસાર છે, તે મિથ્યાદ ભાવ છે, એ મિથ્યા દર્શન સંગ છે. પણ સત્તાના અંતર જ્ઞાન ભાવ સ્વભાવ તરફ વળતા ઢળતા એ પ્રકાશમાન ચૈતન પુંજ છે, એકલો શુદ્ધ સત્તા છે એવી પર્યાય દશામાંથી અનુભવાય છે. એને ધર્મ સંન્યક દર્શન સંન્યક જ્ઞાન સ્વસંવેદન દશા કે અનુભૂતિનો આનંદનો સ્વાદ એ બધું એને કહેવામાં આવે. સમજાય છે? કઈ બીજી કોઈ રીતે તે પામી શકાય એવો અહીં સુધ નહી. એટને કે જે જ્ઞાન નો અંશ રાગ તરફ જે અનાદિથી વળેલો હતો તે ભાગ છોડી જે જ્ઞાન નો અંશ અંતર્મુખ વળવામાં એકપણામાં જાય, એક સહજ જ્ઞાન ભાવપણે ઢળે એવો શુદ્ધ નહી. કતક ફળ ના સ્થાને છે, પાણીમાં જે મેલ ને કાપવા માટે દૂધું પાડવા માટે જેમ નિર્મળ ઔષધિ નાખવામાં આવી એમ ભગવાન આત્મામાં એ મલિન વિશ્વના અનેક વિશ્વચનિક રૂપ પર્યાયમાં અવસ્થામાં મલિન નું અનેક રૂપ અહીં એ લેવું છે. ઉદાહરણ અસ્તિત્વ નો અંશ ને એ અહીં લેવી વાત નથી. સમજાય છે? કઈ અનેક રૂપ જે છે પછી ગુણ ગુણી ના ભેદ નો વિકલ્પ હો કે દયાદાન નો રાગ હો એ બધા અનેક પ્રકારનું વિકલ્પ નામ રાગ ની શ્રેણી ધારા એને અને ત્રિકાળ ચૈતન્ય જ્ઞાન સહજ સ્વભાવ ભાવને જુદું પાડનાર જે શુદ્ધ નહી કતક ફળ ને સામે છે. પાણીને જેમ જુદું પાડ્યું નિર્મળ એમ આ ચૈતન્ય નિર્મળ જ્ઞાન ભાવ એમ અંતર્મુખ વળતા એ રાગના વિકલ્પની ધારાથી આ નિર્વિકલ્પ જ્ઞાન સ્વભાવ જુદો શુદ્ધ નહી પડે. તેથી જેવો શુદ્ધ નહી નો આશ્રય કરે છે એથી શુદ્ધ નહી એટલે શુદ્ધ નહી નો વિષય એવો ત્રિકાળી જ્ઞાન ભાવ એનો આશ્રય કરે છે. સમજાણું કઈ? આ વાત જો આ વાત અહીં સમયસાર માં જેવી છે એવી બીજા કોઈ શાસ્ત્રમાં અન્યમાત્રમાં હોય પણ જૈન સંપ્રદાયમાં આ બીજા વાળા મનુષ્ય વાત. આમ વસ્તુ છે અને એનો પર્યાય છે એટલે ગુણો તો છે ઘણા. હવે એ વસ્તુ એના ગુણો એની અવસ્થા એવું જે વસ્તુ એના પર્યાયમાં એનું લક્ષ્ય અનાદિથી ઇન્દ્રિયના નિમિત્ત તરફના વલણ વાળો એટલે કે અંદરમાં કર્મના નિમિત્તના સંબંધ વાળો જે વિકાર ભાવ પુણ્યાદિનો દયાદાન વ્રત આદિ વિકલ્પ થાય એને તે રીતે પર્યાય વાળો મલિન વાળો વેદવો એ સંસાર છે. એ મિથ્યા દ્રષ્ટિ પણ છે, તે અધર્મ દ્રષ્ટિનું વેદન છે, એ અધર્મ ભાવ છે, એ પાપ ભાવ છે. આમાં તો કોઈને નાર્યો નથી. સમજાય છે? નહીં કોઈને માર્યો નથી ને. એના ચૈતન્ય પ્રાણ જ્ઞાયક સ્વભાવ જીવતર જેનું જેની જીવતર શક્તિઓ જે જ્ઞાન દર્શન ને આનંદના પ્રાણથી જેના જીવન એવા જીવનનો અનાદર કરી અને વર્તમાન પુણ્યાદિ વિકલ્પ દયાદાન વર્તના રાગના આદરમાં ગયો એને ચૈતન્યના જીવન પ્રાણનો સંહાર કર્યો. સમજાય છે? કાંઈ એને મોટી હિંસા કરી, હિંસતી હિંસા સ્વભાવને હણી નાખ્યો પર્યાયમાં, ત્રિકાલ સ્વભાવની હું તો છે પ્રગટ રૂપે પર્યાયમાં જે શાંતિ અને શ્રદ્ધા અને સંગતતા આવવી જોઈએ એનો નાશ થયો એ ચૈતન્યના પ્રાણની મોટી હિંસા કરી.
બરાબર
સમજાણું કાંઈ? અને મોટું અસત્ય છે એનું એ વિકલ્પની ધારા જ લાગણી વહે તેને સેવન અને શિકારી જ્ઞાયક ભાવ ભરપૂર એવો આત્મા પ્રકાશમાન જ્યોતિ કૃતક છે એનો આદર ન કર્યો અને આ રાગ નો આદર કર્યો એ અસત્ય થયો. એને ચોરી કરી, એને રાગ હારે એકાકાર થી મૈથુન કર્યું અને રાગ ને પોતાનો સ્વીકાર્યો અનંતો પરિગ્રહ થયો.
બરાબર
સમજાણું કાંઈ? કાંઈ કે છે જે સુદનય કટક તેથી જેવો સુદનય નો આશ્રય કરે છે એટલે કે વર્તમાન જ્ઞાન ની દશા ને અંતર જેનો જે અંશ છે એવા સત્તા જ્ઞાયક ભાવ સ્વભાવ પ્રકાશમાન એનો અંદર આશ્રય કરે છે તેવો જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યક દર્શિ છે. તેવો જ પરમ સત્ય સ્વભાવ એક રૂપ કાયમનો પરમ સ્વરૂપ પ્રકાશ પુંજ એના તરફ ઢળતા એને જોતા એને માનતા એને અવલોકતા એને ધ્યેયમાં કરતા એ અવલોકન કરતા હોવાથી તે સમ્યક દર્શિ છે. સમજાણું કાયામાં આ સમ્યક દ્રષ્ટિ આને કહેવાય કે જેના લક્ષણમાં આવો ભાવ જ્ઞાયક ભાવ એ પ્રગટ પર્યાયમાં દેખાય આ એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે. સમજાણું? એ સમ્યક દ્રષ્ટિમાં તો અનંત જીવતર શક્તિ ચૈતન શક્તિ દ્રષ્ટિ જ્ઞાન શક્તિ પ્રભુત્વ શક્તિ વિભુત્વ શક્તિ સ્વચ્છ શક્તિ સ્વસંવેદન પ્રકાશ શક્તિ કરતા કરમ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ આદિ જે ગુણ એ ગુણનું રૂપ જે દ્રેલ એના ઉપર ઢળતા એ બધા ગુણોના અંશની નિર્મળતા જેની પર્યાયમાં પ્રગટ થઈ અને એની તેને આખા અખંડ જ્ઞાયક ભાવની પ્રસિદ્ધ વર્તી આ એને સંગત દ્રષ્ટિ કહેવામાં આવે. સમજાણું કાંઈ? લાગને થી કાને પીડ્યું મોટા સંગત દેવગુરુ શાસન ને માનો લ્યો ધર્મ પણ દેવમાં દેવ પોતે ભગવાન છે ને પોતે જ પરમાત્મા દેવ છે એવા પરમાત્મ સ્વભાવના અવલોકન કરનારને માનનારને જોનારને વળીને અંતરમાં એકાગ્ર થનારને સંગત દ્રષ્ટિ કહેવામાં આવે. પણ બીજા સંગત દ્રષ્ટિ નથી એટલે કે રાગને પુણ્યને નિમિત્તને અવલંબન કરીને એમાં સત્વાર સદ્ધાન અમને થઈ છે એમ માને છે એ સંગત દ્રષ્ટિ નથી મિથ્યા દ્રષ્ટિ. જેવો અશુદ્ધ નય નો સર્વથા આશ્રય એ તો જરૂરી ખુલાસો કરો કેમ કે પર્યાયમાં અશુદ્ધતા તો છે એ સર્વથા એનો જ આશ્રય કરે તો મિથ્યા દ્રષ્ટિ છે. સ્વભાવનો આશ્રય કરીને અશુદ્ધતા છે એ બે અંશ થઈને આત્મ તત્વ છે એમ જાણે તો તે સંગત દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? માટી કર્મથી ભિન્ન કર્મથી ભિન્ન પડ્યો નો અર્થ જ કે સ્વભાવ સન્મુખ એકાગ્ર થાય. કર્મથી તો ભિન્ન જ છે પણ કર્મના દર તરફની જે એકાગ્ર બુદ્ધિ એ થયો એમાં વિકારની એકત્ર બુદ્ધિ એટલે કર્મથી ભિન્ન જોતા એ વિકારના લાગણીથી પણ ટકાવ ભિન્ન છો એમ આત્માના દેખનારા હોય કર્મથી ભિન્ન આત્માના દેખનારા હોય વ્યવહાર નહીં અનુસરવા યોગ નથી. એ ભેદને વિકલ્પ ને વ્રત આદિની વૃત્તિ ઉઠે એ શિકાર શુદ્ધ ચૈતન તરફના આશ્રય કરનારા હોય વ્યવહાર ને અંગીકાર કરવા લાયક નથી. એટલે કીધું તો કે પરમાર્થ નો કહેનાર છે તો અંગીકાર કેમ ન કરવો? નહી, પરમાર્થ નો કહેનાર હોવા છતાં તે અનુકરણ કરવા લાયક અનુસરણીય નથી, અનુકરણીય નથી, અંગીકાર કરવા લાયક નથી, આદરણીય નથી. હવે એનો ખુલાસો પૂછી જયચંદ્ર પંડિત ચાલતી ભાષામાં કરી કરે. અહીં વ્યવહાર નહીં ને, વ્યવહાર નહીં એટલે અખંડ વસ્તુમાં ભેદ પાડીને કહેવું, ભેદ પાડીને જોવું કે રાગ ને જોવું, એ બધો વ્યવહાર નહીં કહેવામાં. વ્યવહાર નહીં ને ઓ ભૂતાર ઓ સત્યાર ઓ નામ નહીં, ભૂત નામ પદાર્થ જ નથી. વ્યવહાર નહીં તે પદાર્થ જ નથી કહેતો, અસતને જ કહે છે. અને શુદ્ધ નહીં ને ભૂતાર્થ કહ્યો એટલે સમ્ય જ્ઞાન ના અંશ નો ધ્યેય રૂપ ની એકતા ને જ અહીંયા ભૂતાર્થ કહેવામાં આવ્યો. ભૂત અર્થ એટલે છતો ભાવ, હૈયાતી વાળો ભાવ, વિદ્યમાન ભાવ. અને વ્યવહાર નહીં કે અહૈયાતી વાળો ભાવ, અસત્ય ભાવ, અવિદ્યમાન ભાવ, અભૂતાર્થ ભાવ. સમજાણું કઈ? જેનો વિષય, હવે ખુલાસો કરે છે, અભૂતાર્થ થયું ને, જેનો વિષય એટલે કે જે નહીં નો વિષય વિદ્યમાન નો હોય એનો વિષય નથી કે છે. અસત્યાર્થ હોય એટલે જૂઠો હોય તેને અભૂતાર્થ અસત્યાર્થ કહેવામાં આવે છે. તો સમજાણું કઈ? સમજાવે છે આ ભાઈ સર્વતા ભૂતાર્થ હોય તો આખો વાંધો ઉઠશે મોટો. વ્યવહાર નહીં ને અભૂતાર્થ કહેવાનો આશય ભગવાન આત્માના એક સમયની પર્યાય, આ પર્યાય વાન ગુણ વાન અને રાગ વાળો ગુણ વાળો એવા ભાવો, એવા ભાવ વાળાને અભૂતાર્થ કહેવાનો આશય, એવા ભાવ વાળાને જૂઠો કહેવાનો અભિપ્રાય એવો છે. શુદ્ધ નય નો વિષય અંતર જ્ઞાન ના ભાવ ને અંતર વાળતા એક રૂપ શુદ્ધ નય નો વિષય છે, ભેદ છે એમાં ભેદ. આ આત્મા, આ જ્ઞાન, આ પર્યાય વાન આખું, આ એક એની પર્યાય એવો શુદ્ધ નય ના અંતર્મુખ માં વળેલા જ્ઞાન નો વિષય એવો નથી, એ તો અભેદ છે, એક રૂપ વસ્તુ છે. ચૈતન્ય પ્રકાશ પુંજ એક રૂપ છે, એક આકાર રૂપ છે, એક સ્વરૂપ છે. અભેદ છે, એક સ્વરૂપ રૂપ છે, એનો તો એક જ સ્વરૂપ, એક જ આકાર છે. શુદ્ધ નય નો વિષય અને નિત્ય દ્રવ્ય છે બધું, અભેદ એકાકાર રૂપ નિત્ય ધોતે શુદ્ધ નય નો વિષય. વિનાયક ભાવ એવો આત્માનું એક રૂપ, એ જ નિત્ય દ્રવ્ય છે, શુદ્ધ નય નો વિષય છે, તે શુદ્ધ નય નું ધ્યેય છે. સમજાય છે કઈ? નવા વાળાને કાકવું પડે છે રિયા, કાકો માખણ ની ગાથા થયા ભાઈ. ધીરુભાઈ તો ઘણા પરિચય મારે ગામ. તેની દ્રષ્ટિમાં, તેની એટલે જેનો વિષય અભેદ એક રૂપ નિત્ય પદાર્થ છે, એમ અંતરદ્રષ્ટિમાં જોતા, અંતરદ્રષ્ટિ વળી જોતા તે દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. એ દ્રષ્ટિમાં ભેદ દેખા, ભેદ જો દેખે તો વિકલ્પ ઉઠે છે. શુદ્ધ નયનો વિષય તો અભેદ છે, એમાં આ ગુણ ને આ ગુણ એમ નથી, એક રૂપ છે. એટલે કે ભાઈ જે પર્યાય એટલે વર્તમાન હાલત બહિર્મુખ ના લક્ષ્ય જે જતી એ તો અનાદિની છે, એ તો વ્યવહાર છે અનાદિનો એ પર્યાય નો. પણ એ વિષયને લક્ષ છોડી અને અંતરમાં જોતા એક રૂપમાં અનેકતા દેખાતી, અભેદમાં ભેદ ભાસતો, અભેદમાં ભેદ દેખાતો નથી. માટે તેની દ્રષ્ટિમાં, કોની દ્રષ્ટિમાં? શુદ્ધ નય એકરૂપ ચૈતંત્ર વાળેલી દ્રષ્ટિ છે. એવા અભેદમાં, અભેદના એટલે શુદ્ધ નય ની દ્રષ્ટિમાં ભેદ નથી, જૂઠો છે એમ કહેવો જોઈએ. એ વિના અભેદમાં ભેદ પાસે તો એ વસ્તુ હોય શકે નહીં.
બરાબર.
અભેદમાં ગુણો તો છે ના અનેક, એક રૂપ દ્રષ્ટિની દેહની અપેક્ષા એ વ્યવહારને જૂઠો અસત્યાર નથી, એ વ્યવહારનો વિષય નથી એમ કહેવો જોઈએ. અહીં તો હજી કહેવો જોઈએ એમ કરીને વાત કરે, એ કહેવો જોઈએ માટે અહીં કહ્યો છે એમ ભાઈ, માટે અહીં અભૂતા કહેવો જોઈએ આ રીતે માટે અહીં અસત્યાર કહ્યો છે. વાત બહુ સરસ સમજાણું, કઈ સમજાવવાની ને સમજવાની શૈલી ની તો જે શૈલી હોય આવે ને, ટૂંકામાં સમજીને જાય, અનુભવમાં જાય, અને એ ટૂંકી વાત જુદી. એને ઘણા લાકડા બીજા હોય અને એને એક જાતના શલ્યો હોય, એને સમજાવવા માટે એની શૈલી ના હોય, બીજી શૈલી હોય શકે. કે શુદ્ધ નય ની દ્રષ્ટિ એટલે કે જ્ઞાનનો અંશ અંતરમાં હોતા તો એકરૂપ જ હોય છે, ત્યાં એમની દ્રષ્ટિમાં વ્યવહાર તે નથી અને વ્યવહાર તે જૂઠો એમ જ કહેવામાં આવે, એમ જ કહેવો જોઈએ એટલે એમ જ કહેવામાં આવે. સમજાય છે? કાંઈ વાતને સિદ્ધ કરી વ્યવહાર ને સચ્ચા આમાં આ રીતે એને જૂઠો જ કહેવો જોઈએ. જે દ્રષ્ટિ અંતરમાં વળી અને એકરૂપ એકાકાર થયો, એ દ્રષ્ટિની અપેક્ષા એ તો વ્યવહારને જૂઠો અને અસત્યાર્થ જ કહેવો જોઈએ. સમજાણો? એટલી વાત કરી. એમ ના સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ નથી, આ તો આ કારણે તેને અસત્યાર્થ ને નથી એમ કહેવામાં આવ્યું છે. અવિદ્યમાન એટલી નથી, એ નહીં વ્યવહાર નહીં નો વિષય. સમજાણો? જવાની છે કે લખી છે સાંભળને, આ તો વ્યવહાર નહીં એટલે આમ આખું ચૈતન ચૈતન ગુણો સ્વભાવ એની ઉપર સમય સમયનો જે ઉત્પાદ વહે છે એ ઉત્પાદની પર્યાય ગુણની એ પરલક્ષમાં જે જાય છે એ તો ભેદને ભાવે છે. એ તો અંશ દ્રષ્ટિ થઈ, અનેક વિકારના વેદનની દ્રષ્ટિ થઈ, એને અંતર્મુખ ભાવતા એમાં ભેદ ભાવતો નથી, ભેદ હોતો નથી. અભેદમાં ભેદ ભાસે તો તે અભેદ રહેતો, એવા ભેદને દ્રષ્ટિએ કે ભેદવાળો વ્યવહાર નથી અને તે જૂઠો જ કહેવો જોઈએ. એ વિના ઓલું અભેદ પણ સિદ્ધાય નહીં. છતાં એમ ન સમજવું, આ દ્રષ્ટાશ્રમમાં પંડિત હતા એને અર્થ કર્યો છો લાલજાઈ. આ ગાથા તો આ છે મહારાજ નું સંતોની પણ, અને અર્થ તે મુનિઓનો છે ટીકા. આ તો એ દ્રષ્ટાશ્રમમાં જયચંદ્ર પંડિત હતા જયપુરમાં, એને આમાં આમ કહેવા માગે છે એનું સ્પષ્ટ કર્યું છે. દ્રષ્ટાશ્રમમાં રહેલા બાયડું છોકરા વાળા, ત્યાં બાયડું છોકરા હતા આત્મામાં. અહીં તો કે રાગ વાળું આત્મા નથી, વળી બાઈક છોકરા ક્યાંય રહી ગયા, તો પરમા ગયા એનું કામ બધું. એ છે એમ ના સમજવું કે આત્માની એક સમયની કોઈ પર્યાય અંશ ભેદ ત્રિકાળ દ્રવ છે, એકરૂપ વસ્તુ છે, અભેદ છે, એમાં વર્તમાન દશાનો ભેદ ભંગ ભાગ નથી એમ ના સમજવું. ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી એમ ના મજવું. અવિદ્યમાન ને જૂઠું કહેવાનો આશય તો અભેદમાં ભેદ ખોટો જ કહેવો જોઈએ, નથી જ કહેવો જોઈએ, અવિદ્યમાન જ કહેવો જોઈએ, એ અપેક્ષાએ કહ્યું છે. સમજાણું? કાંઈ જો એમ માનવામાં આવે, શું જો એમ માનવામાં આવે કે આત્મા વસ્તુ છે એનો અંશ વર્તમાન ગુણની દશા ये भेदरूप छे, अंश ते तेनो ये भाग छे, ये भाग ज न मानवा मावे। समझाय छे काय? ज्ञान आदि ज्ञायक भाव रूप एक वस्तु, पण एनी वर्तमान दशाना बधा गुणो नो अंश 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 पर्याय छे, अने ए भाग ने भेद नथी ज, एम जो मानवा मावे तो जेम वेदांत मत वालाओ, वेदांत मत वालाओ एकला ज्ञायक ने अथवा एक ज वस्तुद्वैत ने मानवा वालाओ, भेदरूप एटले आत्मा वस्तु एनी एक समय नी पर्याय जे भेद छे अंश छे एनो एक भाग नानो छे, बोलो त्रिकाली भाग आपो निरुपाधि छे, आ एक भाग छे। एवा अनित ने देखी अवस्तु माया स्वरूप कहते, पर्याय माया छे, माया या मा ते नथी एम कहते ने, माया या मा या ते नथी, मा नथी ते नथी ते नथी, भाव आयो अनित की बात हाजी नहीं नवा नुमा નામ સાંભળી જાણે અધ્યાત્મ ની બહુ વાત લાવો આપણે જે વિશે કઈ વિદાંત ઘણા એમ થઈ ગયા નીચે ની વાત આવે ને વેદાંત ની મારા વાત કરે એટલે વેદાંત વેદાંત ની વાત છે તમારે ઉદાહરણ અરે આંબળ ને આંબળ વેદાંત ક્યાં આય ક્યાં ત્યાં આ જૈન દર્શન માં આવ્યો વાસ્તવિક પદાર્થ કાયમ નો કેવો છે એ વાત જ પડી રહી એટલે લોકોને આ વાત એવી લાગે છે કે વેદાંત એવી લાગે છે સમજાણું કાય એમ નથી વસ્તુની સ્થિતિ જ બીજી છે વેદાંત મત વાળા ભગવાન આત્મા એકમાં અનંતા ગુણનો એક અંશ વર્તમાન પ્રણમતિ પર્યાય અને રાગ એવી વસ્તુને દેખી એ અનિત છે ક્ષણિક છે પલટતી અવસ્થા છે એને દેખી અવસ્તુ વિકાર વસ્તુ નથી એ બરાબર છે પણ પર્યાય રૂપે વસ્તુ નથી મિથ્યા છે સમજાય છે કાંઈ અહીં તો અવસ્તુ કહી દીધી છે પર્યાય થી વસ્તુ નથી ત્રિકાળ વસ્તુની અભેદતામાં ભેદ દેખાતો નથી માટે વિદ્યમાન નથી એમ કહેવો જોઈએ એથી કરીને મુખ્ય કરાવવા જતા ઓલી પર્યાય છે ને ગૌણ કરી છે એ એનામાં બિલકુલ નથી એમ માને તો મોટો મિથ્યાત ને અજ્ઞાન ભાવ થાય વેદાંત મત વાળાઓ ભેદરૂપ અનિત ને દેખી અવસ્તુ એટલી વસ્તુ નથી કાયમની વસ્તુ નથી બરાબર છે પણ એ અંશ પણ એક વસ્તુ છે એક અંશમાં પણ અનંત ધર્મો રહેલા છે એક સમયના એક અંશની પર્યાયમાં અનંત ધર્મો રહેલા છે અસ્તિરૂપ છે અને એને બધા પ્રકારની બીજી પર્યાયો આ દીકરા આગાથી એક સમયનો પર્યાય જ્ઞાન ઉગાડનો નાસ્તિરૂપ છે એવા એક એક પર્યાયમાં અનંત ધર્મો છે એ રીતે તેને કોઈ અપેક્ષા એ વસ્તુ પણ કહેવાય વિકારની અપેક્ષા એ એકરૂપ વસ્તુનો આશ્રય લેવા માટે એને વસ્તુ નથી એમ કીધું પણ એકાંત માની લે તો અવસ્તુ માયા સ્વરૂપ કહે છે એ તો પર્યાય અનંત ગુણો એ નહીં પર્યાય નહીં રાગ નહીં કાંઈ નહીં જો એમ માને હવે બોલે તો સર્વવ્યાપક ક્ષેત્રમાં એક જ આત્મા ક્ષેત્ર થી કે છે એમ ફરે સર્વવ્યાપક એમ કે સર્વવ્યાપક ક્ષેત્રમાં એક જ વ્યાપક છે એમ કે એ ક્ષેત્ર થી શબ્દ છે એક સમજાણો એ ગુણ થી છે સર્વવ્યાપક પણ દ્રવ થી છે દ્રવ એટલે એક જ આત્મા માને છે પણ ક્ષેત્ર થી સર્વવ્યાપક એક અદ્વૈત બ્રહ્મ એક જ દ્રવ છે એક જ દ્રવ છે માને છે મિથ્યા છે સર્વવ્યાપક દ્રવ થી એક ક્ષેત્ર થી વ્યાપક અને ગુણ થી અભેદ ગુણોના ભેદી માનતા એક આત્મામાં અનંતા જ્ઞાન દર્શન આદિ ગુણ છે એ માનતા નથી ક્ષેત્ર થી વ્યાપક વસ્તુ થી એક ગુણ થી અભેદ એને ગુણ માનતા એમ નથી અને નિત્ય પર્યાય અનિત્ય છે તેને માનતા નથી, માટે નિત્ય જ માને એ પર્યાય નો બોલ છે. સર્વવ્યાપક એક અભેદ ને નિત્ય, નિત્ય જ માને છે. અનિત્ય તો અવસ્તુ ને માયા ધરાવે છે એમ નથી. શુદ્ધ બ્રહ્મ અને પર્યાયમાં અશુદ્ધતા છે નહીં સ્વીકારતા નથી. એકલા શુદ્ધ ને સ્વીકારે પાંચ બોલ થઈ ગયા. ક્ષેત્ર ગુણ પર્યાય ને અશુદ્ધતા બિલકુલ નથી એમ માને. ક્ષેત્ર આખા વ્યાપક છે, દ્રવ થી એક છે, ગુણના પ્રકાર નથી, પર્યાય જ નથી, અશુદ્ધતા નથી. એટલે આ પાંચ પ્રકાર એ જ્ઞાની એકાંતમાં માને છે. સમજાણું કાંઈ? આત્માના વસ્તુમાં વસ્તુ છે એમ અહીં જે વ્યવહાર થી અભૂતાર્થ કયો નો આશય તો અંતર વાળવામાં બીજું ન ભાષે તો નિર્વિકલ્પ દ્રષ્ટિ થાય.
બરાબર.
એ નિર્વિકલ્પ દ્રષ્ટિ થયા વિના સંન્યક દર્શન પ્રગટ થાય નહીં. માટે એક સમયનો આત્મા અનંત અનંત ગુણ નો પિંડ હોવા છતાં, અનંતી પર્યાય હોવા છતાં, મલિન દશા અવસ્થામાં હોવા છતાં તેને અંતર્મુખ વાળવાની અપેક્ષા એ એમાં ન દેખાય ની દ્રષ્ટિએ એ વ્યવહાર નહીં ને પર્યાય ને રાગ ને ગુણ ભેદ ને જૂઠા છે, અસત્ય છે એમ આ કારણે કહેવામાં આવ્યું હતું. પણ જો એને એકાંત માની લે તો શુદ્ધ બ્રહ્મ ને વસ્તુ કહે એવું ફરે એમ છે. સમજાવું કઈ આમાં વાત એવી જોઈએ. આ તો જ્ઞાન ના રસ્તા છે, જ્ઞાન નો રસ્તો પંથ, એનો જ્ઞાન પર્યાય, એના પંથ તો મહાન ચૈતન્ય પ્રકાશમાં જાય મહાન પંથ છે. એ પંથમાં વયા વિના એ ચૈતન્યના અનંત ગુણ નો પિંડ એક રૂપ દ્રષ્ટિમાં આવ્યા વિના એને સંન્યક દર્શન ધર્મની પહેલી સિદ્ધિ પણ કરવો ન થાય એવા માટે બતાવવા માટે આ બધા ભંગજાળ ને પર્યાય ને એનો આશ્રય છોડ. ફરતી ફરતી એમાં પર્યાય ઉપર તારો લક્ષ છે તો રાગ થયા કરશે, રાગ ઉપર લક્ષે તો રાગ થશે, ભેદ ઉપર ગુણગુણી નો ભેદ વિચારીશ તો પણ રાગ થશે. મનનો સંઘ નહીં છૂટે, એ મનનો સંઘ રહેશે. જીત બ્રહ્માત્મા જ્ઞાયક ભાવ આત્મા, જ્ઞાયક એક રૂપ જ્ઞાયક ભાવ આત્મા એ ઉપાધિ ભાવના અવલંબન થી છૂટીને ત્રિકાળ વિનાયક ભાવની દ્રષ્ટિ કરતા વ્યવહાર નથી એમ અમે કહેવા માંગતા હતા. પણ એનો અર્થ તો એમ જ લઈ જાય કે આત્મામાં ગુણ ભેદે નથી, પર્યાય નથી, દેવજી આખામાં જગત જેટલું ક્ષેત્ર બધું એમાં વ્યાપક અને અશુદ્ધતા જીવની પર્યાયમાં આત્માની પર્યાયમાં નથી એમ જો માને તો તે નિત્યા દ્રષ્ટિ થઈ જાય. સમજાણું કઈ? તેથી સર્વથા એકાંત શુદ્ધ નહીં ના પક્ષ રૂપ લખો. સર્વથા ધ્રુવ જ માનીએ છીએ અમે, એક જ ધ્રુવ માનીએ છીએ. પણ આ તો ધ્રુવ તરફ વળાવા અધ્રુવ ને વસ્તુ નથી અસત્ય છે એમ કીધી હતી. પણ ધ્રુવ જ વસ્તુ છે, કુટસ્થ જ વસ્તુ છે, ગુણ ભેદ જ નથી એમ માનતા સર્વથા એકાંત શુદ્ધ નય નો પક્ષ જેવું લખો. એકાંત શુદ્ધ નય ના પક્ષ રૂપ મિથ્યા દ્રષ્ટિ નો જ પ્રસંગ આવે છે. શુદ્ધ નય નો એકાંત પક્ષ પર્યાય છે, રાગ છે, એ તો બરાબર છે. ઓલા કઈ છે ને આશ્રય કરવા લાયક છે એમ નહીં, વસ્તુ છે, અનંત ગુણો છે, પર્યાય છે, રાગ છે, જાણીને અંતર એકરૂપ ચૈતન્ય પકડીને અનુભવ કરવા લાયક છે. એ માટે વ્યવહાર ને જુઠ્ઠો કયો હતો. પણ તું એમ માની બે એક જ ધ્રુવ, એક જ ધ્રુવ, ગુણ નહીં, દ્રવજાગા નહીં, ખેતરમાં આટલું ખેતરવાળું નહીં, કઈ પર્યાય નહીં, વિકાર નહીં, એ શુદ્ધ નય નો એકાંત પક્ષ થી મીઠા દર્શન.
બરાબર.
સમજાણું કઈ? આ તો બધી જાણવાની વાત રહી. પોતે પ્રભુ ચૈતન્ય પ્રકાશ નો પુંજ છે, એ ચૈતન્ય નો જ આખો પુંજ છે. પુંજ રૂનો ઢગલો જેમ હોય એ તો જ્ઞાન પુંજ, એટલે જ્ઞાન સ્વભાવ જ્ઞાયક ભાવ છે એનો, એ વસ્તુ આત્મા છે. સૂર્ય જ્ઞાયક ભાવ સૂર્ય છે, એને સમજવા માટે વ્યવહાર છે. વ્યવહાર દ્રષ્ટિએ વ્યવહાર છે બિલકુલ નથી. તો કે છે કે એકાંત મિથ્યા દ્રષ્ટિ નો પક્ષ આવી જતા સ્વભાવની સિદ્ધિ દ્રષ્ટિ કરી નથી, એને પર્યાય નથી, ગુણભેદ નથી. એનું જે લક્ષ કરશે તો એની અંતર્મુખ દ્રષ્ટિ વળશે જ નહીં, એમ કે છે. સમજાય છે? કાંઈ ભગવાન આત્મામાં અનંત ગુણો જ નથી, પર્યાય નથી, અવસ્થા નથી, વિકાર નથી, અને આખા ક્ષેત્રમાં વ્યાપક છે, કેટલા ક્ષેત્રમાં છે એમ જે માનતો નથી એને અંતર્મુખ દ્રષ્ટિ થવાનો અવસર કોઈ બી રહેતો. સમજાવું કાંઈ? ખરું ક્ષેત્ર વ્યાપક હોય તો તો એને આમ એકા આમ થાય તો એને કઈ વધવું જોઈએ. આ તો અંતરમાં એનો પર્યાય એકાગ્રતા એકર ગુણની વૃદ્ધિ દેખાય છે, કે જે ઠેકાણે આય છે ત્યાં એકાગ્ર થતા દેખાય છે. આમ લાંબો હોય તો આમ એમ વસ્તુનું સ્વરૂપ છે નહીં. તો સમજાણું કાંઈ? ઈશ્વરદેશમાં ન્યાયા છે, ઈશ્વરદેશ છે ને બુદ્ધવા પ્રમાણે, એમાં શરીર પ્રમાણે આત્મા કેમ કે તેની એકાગ્રતા અંતરમાં આય એકાગ્રતા થતા શાંતિ અને શ્રદ્ધા જ્ઞાન નિર્મો. આમ લાંબો થતા આમ જોતા કઈ થતું નથી. અને કહો કે લાંબો લાંબો આમ ચિત્ર તમને ચિત્ર દેખશે ખોટા મારી ફોન નહીં એટલે આપણે એ તો નથી. અનંત અનંત પ્રકાશમાં ગતિએ ગપ એને આત્માના ત્રિકાળ શક્તિનું સત્વ અનંત અપરિમિત છે. વર્તમાન પ્રગટ રૂપ કીધું તો ને, પ્રગટ છે તેટલો માને બધાય બીજા વિકાર કાં તો એ વિકાર ને જાણવા જેટલો આવો છે એટલે લાંબુ કરવા તો બધા ભેગા થાવ તો લાંબુ થઈ જાય, એ થઈ જાય એમ. વસ્તુનું સ્વરૂપ નથી ભગવાન આત્મા, દેહના દેવળ થી તદ્દન જુદો, પણ એની વર્તમાન દશામાં રાગ આદિ છે, એક સમયનો અંશ છે, એ એના ઉપર નજર કરીને ત્યાં ટકવા જેવું નથી. કારણ કે તો લટકણો પટ સમજાણો અસ્થિર છે, ચીકણા કાદુમાં પગલા જાય તો ઘેટે લપટી જાય, પગમાં કઈ ઘનફોડો અંગૂઠો બંગઠો કઈ પથ્થર બખર એવું હોય ધાર વાળો તો ભરાવી રાખે, લપટણો જાય છે. હા ભાવમાં એમ અરે મોટા શું કહેવાય ખોરા 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 બાપ દીકરી હાલે ને તમે બચારા બાપ ને દીકરી જોવાનું થયું બાપા હવે બાપ મોઢામાં થોડી પાછળ એમાં કે મોઢામાં જરી થોડું કોઈ હોય છે એ થોડી જરી જરી ગઈ અંદર થઈ ખરાબ થયું આમ બાપ જોયો તો ગમો એ અંદર પછી છે ને બહુ ઊંડું હોય થોડા એટલા બધા ઊંડા હોય બે પાંચ પાંચ માફળ હોય પાણી ભર્યા કાદર ગણાય આખું ગરી ગુમ ઊંડી ને કઈ માથું દેખાય નહીં પછી ખરા એ જાણો એમ ભાન વિન્યા ઊંડો ઉતરી જાય ઊંડો મીઠી આત્મા ભાન ને કરી અમે કોણ છે અમારી જાત શું છે એ વર્તમાન પ્રગટ અંશ છે એટલો જ નથી તો ત્રિકાળ ચૈતંદ્ર જ્ઞાયક ભાવથી ભરેલો એટલો પ્રકાશ કુંજ છે આપો એમાંથી કેવળ જ્ઞાન વહે ધારા વહે એવો જ આત્મા છે
બરાબર
સમજાવું કાંઈ એમને જુઓ આ કોળા પાછા કોળા થાય છે ને આવડા કોળા ધુમનમાં એનો વેલો કેવડો હોય છે કેવડો હોય છે જાડો કેવો હોય છે હે પાકો વેલો હોય કાંડળા મોટા હોય એમાં પણ કોળા પાકે અજમણ અજમણ ના સમજાવું કાંઈ આકર કોળા નથી કેતા બીજમાં એ શક્તિ પડી સરસ કરે. ભગવાન ચૈતન્ય મૂર્તિ ના બીજમાં કેવળ જ્ઞાન કેવળ આનંદ એના બીજડા પીણ્યા છે. એની પર્યાયમાં કેવળ જ્ઞાન આદિ પ્રગટ થઈને ખાતર કોવા પાકે. ત્યાં કઈ પરના લક્ષ્ય ને રાગ ના લક્ષ્ય ને પર્યાય ના લક્ષ્ય પાકે. એ વાત બેસી જયારે વ્યવહાર નો નિષેધ કરે ત્યારે એકાંત રૂપ જ છે. અને વ્યવહાર ને આદર બતાવે તો મિત્ર છે. એ તો અનાદિ થી ભાવ જાગવે આવે છે. નવું હું તે કર્યું, પ્રયોજન શું કર્યું? સર્વથા એકાંત શુદ્ધ નહીં ના પક્ષ રૂપ મિથ્યા દ્રષ્ટિ નો પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જીનવાણી વિતરાગ ભગવાન ના દિવ ધ્વનિ ના કથનો સાદવાદ રૂપ છે. અપેક્ષા એ કથન છે. વ્યવહાર ને જૂઠો કયો એ અપેક્ષાથી કયું છે. વ્યવહારનો વ્યવહારો અભ્યુઠો નથી એમ કીધું. વ્યવહાર નથી જગત માં એની અપેક્ષાથી કથન કર્યું છે. નથી વિકાર દ્રવ ની અપેક્ષા એ દેખાય નહીં. વ્યવહાર પર્યાય ભેદ માટે નથી એમ કહ્યું છે. એવી વિતરાગ ની વાણી સાદ અપેક્ષા એ કથન થી દ્વાદ રૂપ છે. સર્વથા એકાંત રોગ આના અર્થ જ્ઞાન લગાવટ લગાડી મારા ભગવાન. અહીં તો બીજી વાત છે એમ કે બધામાં લગાડી દેવું. જાદવા 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 કુંથી પણ ધર્મ થાય, સંબર થી પણ ધર્મ થાય, આત્માથી થાય, નિમિત્ત થી કાર્ય થાય, આત્માથી કાર્ય થાય. સાદવા છે ને એ તો બોલવાના કથનો છે. વસ્તુનું સ્વરૂપ તો જેમ સ્વયંસિદ્ધ છે તેમ પ્રયોજન વશ આત્મા ભગવાન છે એની શાંતિ કેમ પ્રગટ થાય, ધર્મ કેમ પ્રગટ થાય, સંન્યક દર્શન કેમ પ્રગટ થાય અને હિત કેમ પ્રગટ થાય, એવા પ્રયોજનને વચ્ચે નઈને મુખ્ય ગૌણ કરીને કહે છે. એટલે કે વ્યવહાર એની પર્યાયમાં અવસ્થામાં આત્માની દશામાં રાગ આદિ ગુણ ભેદ આદિ છે બધા, પણ તેને ગૌણ કરી અને ટીકાઓ એકરૂપ ચૈતન્ય સમાજ ગુણ નું સામ્રાજ્ય રૂપે ચૈતન પ્રભુ આ એમાં એને મુખ્ય કરીને તેને વ્યવહાર ને નથી કીધો, એ ગૌણે કરીને નથી કીધો, અવસ્તુ તરીકે નથી કીધો એમ છે નહી. સમજાણું કાંઈ પ્રયોજન ભાષા એ બધી એવી નહી. નવા માણસને અભ્યાસ કરવો પડશે લગવે. કેમ ધીરુભાઈ સત્ય પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકર દે એ આત્માનો જે માર્ગ સત્ય એ બતાવવાની રીત શું છે એની આ કથન કરી. વ્યવહાર નકાર કર્યો, ભગવાને કર્યો તો નકાર, મુનિઓ એ કર્યો નકાર. સમજાય છે કાય? ભગવાન ના દિવ ધનીમાં એમ આવ્યો છું. વ્યવહાર અતિ અભૂતાર અસત્યાત અવિદ્યમાન સત્તાના સામ્રાજ્યમાં એકરૂપ દ્રષ્ટિ આપતા જે પ્રયોજન આત્માનું સિદ્ધ થાય છે એ પ્રયોજનને સિદ્ધ કરવા વ્યવહાર નથી એમ કહેવામાં આવ્યું હતું.
બરાબર
સમજાણું કાંઈ પ્રયોજન વશ નહીં ને એટલે જ્ઞાન ના નિશ્ચય ને વ્યવહાર જે પડખા બે છે એમાં કોઈને મુખ્ય ને કોઈને ગૌણ કરીને કહે છે. નથી કરીને કહ્યું નથી, ગૌણ કરીને કહ્યું છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મદ્રવ એક સમયમાં ચૈતન્ય જ્ઞાય ચમત્કાર રૂપ પ્રભુ એક રૂપમાં દ્રષ્ટિ દેતા એનું કલ્યાણ પ્રયોજન સિદ્ધ થાય છે. માટે તે વ્યવહાર પર્યાય રાગ આદિ પુણ્યાદિ હોવા છતાં તેને છે તો ખરો, ગૌણ કરી પેટામાં લઈ મુખતા ન કરી એનો આશ્રય ન કરવા, આ મુખ્યપણે ધ્રુવ છે તેનો આશ્રય કરવા એને ગૌણ કરીને વ્યવહાર કર્યો છે.
બરાબર
સમજાણું કાંઈ? પ્રાણીઓને કે છે કા કયું છે એવા શું કરવા એમ કે અરે અનાદિ જીવોને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી છે. અનાદિ કાળથી આત્મા રાગ વાળો કા એક અંશ જે પ્રગટ છે ને જ્ઞાન નો કે દર્શન નો કે વીર્ય નો એટલા એક અંશ ને જ આત્મા માની રહ્યો છે. ભગવાન આત્મા આમ ચૈતન્ય સત્તાના સ્વભાવ રૂપ ત્રિગાવ ન્યાય ભાવ એક નિરૂપાધી સ્વભાવ રૂપ એને માનતો નથી. કેમ કે એની વર્તમાન પર્યાય નો અંશ છે એટલા ને જ એની દ્રષ્ટિ પડી પ્રગટ છે. કેટલો હું એમ ભેદને જ માનવાની દ્રષ્ટિ અનાદિ છે.
બરાબર
સમજાણું કઈ ભેદ નો વ્યવહાર એ પર્યાય નો જ પક્ષ એને છે. એ જ હું એ હું બીજો પાછળ ધ્રુવ છે અને અભેદ છે એ જ છે એ હું કઈ નજર પડતી
નથી.
સમજાણું કઈ પણ નજર ક્યાં નાખી છે ક્યાં છે અને નજર નાખવા જેવી છે એમ નક્કી પણ ક્યાં કર્યું છે. રૂચિમાં એમ ક્યાં કર્યું છે કે ઓહો એક અંશ છે પ્રગટ પણ એ અંશ પલટતો છે તો એ ધ્રુવ અંશામાં આખો એક રહી જાય. સમજાય છે કઈ અહીં તો નહીં નો વિષય છે ને બે અંશ છે ને બે નહીં નાખા પણ એક અંશ છે. સમજાણું કઈ વર્તમાન ચૈતન નો ન્યાય એક અંશ દેખાય છે પ્રગટ રૂપ એમ પ્રગટ રૂપ રાગ ને પુણ્ય ક્યાં એમાં દેખાય છે. જળવાગ ન્યાય કરે એમાં નથી એમાં છે એનો પક્ષ તો અનાદિનો. અમે આટલા ઉઘાડ વાળા અને આટલા માનવા વાળા અને આવા રાગ વાળા અને આવા વીરી વાળા ઉઘાડ જેટલો દેખાય એટલા નો પક્ષ તો અનાદિ એકંદ્રીથી માંડીને અનાદિ છે. અનાદિકાળથી છે એક વાર ધ્યાન રાખજો બેનું બધાનું પસંદ રાખે છે. એક અંશ ને આખો આત્મા તો અનાદિથી માન્યો છે. એક અંશમાં પ્રગટ અંશ છે એટલો આત્મા નથી. સમજાણું આત્મા તો ચૈતન્ય ભાવથી ભરેલો ભરપૂર જ્ઞાન ભાવ ધ્રુવ એ પર્યાયની આડમાં અંદર રહી જાય છે. અને તું તો પ્રગટ પર્યાય તારી નજર બહેલું છે એટલી પ્રગટ જેટલી અવસ્થા છે તેને તે આત્મા માન્યો. આત્મા શું ત્રિકાળ છે એની તેની દ્રષ્ટિ છે એ પક્ષ તો અનાદિકાળથી છે. એક વાત જો અનાદિકાળથી છે નિગોદમાં એ પક્ષી છે માનતામાં અંશ ઉપર દ્રષ્ટિ અનાદિથી માની છે ને એમાં નિગોદમાં એમ છે. કારણ કે દ્રોહ એકદમ સત્તા ઉપર નજર નથી એટલે કઈ શ્રદ્ધા કામ તો કરે કે નહીં એ અંશ નો વર્તમાન પ્રગટ અંશ છે એનો સ્વીકાર કરે. સમજાણું કઈ એક વાત અને એનો ઉપદેશ પણ બહુ અસર પ્રાણીઓ પરસ્પર કરે છે. બધા ઉપદેશ પણ પરસ્પર માનવામાં એ જ કરે અંશ છે આ આત્મા વળી બીજો કયો આત્મા એનો આશ્રય કરવા લાયક એનું અવલંબન કરવા લાયક એમ જ બધા માહોમાં હે ભેદના જ પક્ષની સિદ્ધિ કરે. એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે જ છે. અંતર ચૈતન સત્તા ધ્રુવ એક સ્વભાવથી ભરેલી એના ઉપર એની નજર અનાદિથી નથી તેથી અનાદિથી નથી તેથી ભેદની જ વાતો કરે બધા.
બરાબર
સાધુ થઈને આચાર થઈને પણ નહીં નહીં સાંભળવામાં તો આવે આમ શાસ્ત્ર કહે છે આમ કહે છે પણ એને પર્યાય નો આશ્રય કરવો જોઈએ તો લાભ થાય. એનો અર્થ જે પર્યાય ને આખો હાથમાં માને છે ને બીજાને મનાવે. સમજાણું કઈ બહુ થા સર્વ પ્રાણીઓ ઘણા પ્રાણીઓ માઓ માને એટલે આમાં બૌધાનો અર્થ સંગત દ્રષ્ટિને નથી પણ કેટલાક ને તો એની દરકારી નથી કે શું હું છે ને શું એટલે જે પ્રજા છે ધર્મ ને નામે એવા જેવો માઓમાં પરસ્પર ભેદની વાતો કરી રહ્યા છે. સમજાણું કઈ બૌધા સર્વ પ્રાણીઓ બૌધા સર્વ પ્રાણીઓ પરસ્પર એ વાત કરે છે ભાઈ એ આત્મા રાગ છે તે કરવો જોઈએ. રાગ પણ આત્માનો ભાવ છે એ વસ્તુ છે એક અંશ નો સમય નો પર્યાય એ વસ્તુ છે એનો આશ્રય કરવો એનો જેનું બહુમાન અંશ ઉપર જાય છે એ માવમય અંશના વેદના ની પ્રશંસા કરે છે. સમજાણું કહે ને, ઉપદેશ પણ એ ગાચા કરે છે ને. આમ કરવું ભલે સૂત તો છે આત્મા જો એમાં બધું સાથે પણ કરવું તો પર્યાયમાં કરવું છે ને, તો પર્યાયમાં સુધારો કરવો પડશે ને એમ કરીને વાત કરે. બાકી વ્યવહાર કર્યા વિના સુત થશે જે રીતે સુત છે તો અમે તમે બધા જાણીએ છીએ એમ કે છે. લખી નાખી સુત તો બધા છે, ખબર નથી અમને તમને, પણ સુત પ્રગટ રીતે કરવું, વ્યવહાર કરતા સુત થશે. પરસ્પર ભેદ નો ઉપદેશ કરે, સમજાણું કઈ. બે વાત થઈ, અનાદિકાળ થી એ તો અંશ ની દ્રષ્ટિ છે અને અંશ ના આશ્રય ને બતાવનારા ધર્મ ના માનનારાઓ પણ પરસ્પર એમાં ગ્રાજી કેનારા કે છે અને ઓલા સાંભળનાર. હા બરાબર બરાબર બરાબર. હા કહ્યું છું વ્યવહાર અસત્યાર થી સાદવાર થી કહ્યું છું, ગૌણ મુખ કરીને કહ્યું છું, એનો ખુલાસો કરે. વળી જીનવાણી માં વ્યવહાર નો ઉપદેશ શુદ્ધ નહીં નો સાહેબ જાણી બહુ કર્યો છે. ત્રણ વાર થઈ, અનાદિ બેઠેલી માઓ માએ સાંભળે ને સંભળાવનારા મેળા, અને ત્રીજો શાસ્ત્ર માં પણ વ્યવહાર ના ઉપદેશ નું કથન કરું થઈ રહ્યું. રોટી થી ને પીરિયા મળ્યા સમજાણું ખાય મે, એ તો ઢીઢાડી ને મૂકાઈ હરખાઈ ની ભાઈ ભાઈ શું છે બેન પણ. અરે મને લૂંટી ગયા છોર, હું દાગીને પછી ઘરે આવતી હતી, આ 9-10 વાગે નીકળી પણ કઈ અંધારું ત્યાં લૂંટી ગયા રોવા મળી પાડી. એમ એક તો અનાદિ ની માનતા એને રાગ ને પર્યાય ના અંશ બુદ્ધિ ની છે, ધર્મના ઉપદેશકો પણ એ બી રાતના અંશમાં આશ્રય લાભ થાય એમાં સુધારી એને લખશે એ કેનારા મળ્યા. વાણીમાં પણ નિમિત્ત નું કથન નો પાર ન મળે જીનવાણીમાં બરાબર. હેમ સમય સાર આજે ના લખાણું જયારે સમજાય તો બધું આવે ને, આનાથી આ થયું આનાથી આ થયું વિકાર નિમિત્ત થયો, એ વિકાર આમ થાય ને વ્યવહાર કરે તો આમ થાય, તો વ્યવહાર કરતા કરતા નીચે આવે કર્મ કાંડ વળી જ્ઞાન કાંડ પ્રગટે એવા લખાણો જીન વાણીમાં વિતરાગની વાણીમાં પણ હવે થઈ ગયું ને, પરમાત્માની વાણીમાં પણ આવ્યું. જાઓ છે મારે ખાધું છે બરાબર ને. જીન વાણીમાં વ્યવહાર નો ઉપદેશ શુદ્ધ નહીં નો નિમિત્ત જાણી, અસ્તાલમ નો અર્થ સહાયક એટલે નિમિત્ત જાણી બહુ કર્યો છે બહુ કર્યો છે. શાસ્ત્ર ના ચારે અનુયુગમાં કથન વ્યવહાર નું ઘણું આવે છે, કથાનુયુગમાં ઋણાનુયુગમાં ઋણાનુયુગમાં એમાં આવે ને. આ જો આધાર કરી આ થોડે જેટલો થોડે એટલો ભાવ છૂટે, જેટલો પરદ્રવ્ય છૂટે એટલો ભાવ છૂટે, એવા કથન એવા ઋણાનુયુગ ની સમય આગળ આધાર છે. સ્વભાવ તરફની એકાગ્રતા સમજાણું કઈ કે છે કે કોઈ પણ આત્માને ત્રિકાળી વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ અનંતકાળથી થઈ નથી, માટે તેને અહીંયા સાધવાદની અપેક્ષાએ ત્રિકાળ ચીજ નો આશ્રય કરાવવા વ્યવહાર હોવા છતાં તેને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યો. એનું કારણ કે અનાદિકાળ નો પક્ષ તો વ્યવહાર નો અજ્ઞાની ને છે, માઓમાં ઉપદેશ પણ વ્યવહાર નો જ કહે, રાજી થાય કરો કઈ કરો, દયા પાવો ભક્તિ કરો વ્રત કરો તપ કરો, એમાં હોશ આવે છે ને. જીવન ભ્યા આ જીનવાણીમાં એ નીકળે કે છે, જીનવાણીમાં વ્યવહાર નો ઉપદેશ શુદ્ધ નહીં નું નિમિત્ત જાણી બહુ કર્યો, પણ એનું ફળ સંસાર છે, કર્ણ નું ફળ સંસાર છે, એમાં કોઈ આત્મધર્મ એમાં છે. સંન્યક દર્શન આત્માના ચૈતન્ય દ્રવ્ય ને અવલંબે થાય એ વાત આ વ્યવહાર ના વિષયમાં હોય શકે નહી. એટલે ત્રણેય નું ફળ સંસાર છે. વાત સમજાય છે? કઈ પૂરું થઈ ના જાય ભાઈ. શું કીધું કે ભગવાન આત્મા એના એક સમય ની અવસ્થા ને માનનારા અનાદિ ના છે. એનો ઉપદેશ પણ માહોમાં એક કરનારા વ્યવહાર નો છે અને જીનવાણીમાં વ્યવહાર ના કથ નો ઘણા. એને પકડીને બેહનારા ચિતાનંદ સ્વરૂપ એ જ્ઞાય ભાવ છે અને પકડતા નથી. માટે આના ફળમાં એને સંસાર ચોરાશી લાખ ના અવતાર છે. વ્યવહાર ના ફળમાં ધર્મ કે શાંતિ કેમ છે?